મહારાજ દશરથજીની અવસ્થાનું વર્ણન કરતા કે છે, પક્ષી જેમ વ્યાકુળ હોય, અત્યંત દીન બની જાય, બે પાંખો એની કપાય એટલે જીવન કશું જ ન રહ્યું, પંખીને ઉડવાનું એની બે પાંખો અને જાણે બંને પાંખો કપાઈ ગઈ હોય, જનુજારી પંખ પરેવ સંપાત, સંપાતી બંને પાંખો બળી ગયાને લીધે ભય પર જે પડ્યા ત્યાર પછી ઉભા થઈ શક્યા જ નથી. દક્ષિણમાં, દક્ષિણ ભારતના દરિયા કિનારે એક પર્વતની ગુફામાં રહ્યા છે, ત્યાંથી ઉડી શક્યા નથી ક્યારેય. પણ અહીંયા સંપાતીનો દાખલો આપવાનું કારણ, ભગવાનના વિયોગમાં આવે દશરથજી ક્યારે ઉભા થઈ શકવાના નથી. જનુજારી પંખ ભરેવું, પક્ષીની પાંખ ગઈ એટલે એનું સર્વસ્વ ગયું, કશું જ ના રહ્યું. એમ રામ અને લક્ષ્મણની બે પાંખો કપાઈ ગઈ, બધું જ ગયું, બધું જ. ભરતય નથી, શત્રુઘ્ન નથી, પુત્રવધુ એને પણ, એને પણ વનવાસ સ્વીકારી લીધો. બસ માત્ર વ્યાકુળતાથી અને અનેક દર્દથી પીડાતું પંખી જેમ પાંખો કપાયા પછી એમ મહારાજ દશરથજી પણ પોતાની ભક્તિ અને શ્રદ્ધાની બે પાંખો કપાઈ ગઈ. એને કારણે પક્ષીની માફક કપાયેલી પાંખોના પક્ષીની માફક રામ રામ કહે, રામ હે રામ, મારો સ્નેહ મારો પ્રેમ જેમાં છે એ મારો રામ, રામ સર પુની કહ રામ લખ, એની એ જ રટણ, એની એ જ વાત. અંત સમય હોય ત્યારે પોતાની અંતઃકરણની જે ઈચ્છાઓ હોય અને તે પણ ખૂબ જ શક્તિશાળી પ્રબળ ઈચ્છાઓ હોય એ જ બહાર આવ્યા કરતી હોય છે દરેક વ્યક્તિ મૃત્યુ સમય. અહીંયા મહારાજ દશરથજીની પ્રબળ ભક્તિ, પ્રબળ શ્રદ્ધા રામમાં છે, સીતારામજીમાં છે, રામ લક્ષ્મણ સીતાજી, એટલે વારંવાર એનું સ્મરણ કરતા કરતા પુનિ કહે ફરી પાછું, કહા ક્યાં છે સુમંત મારો રામ, મારા ત્રણે રતન ક્યાં, રામ રામ કહ. દશરથજી રામ સ્નેહી છે, રામ પ્રેમી છે, અને એને દશરથજીને હવે પિતા તરીકે પુત્ર નથી જોઈતો, હવે તો ભગવાન તરીકે રામ જોઈએ છે. ક્યાં છે, ક્યાં છે, અત્યંત દીનતા અને એવી વારંવાર એક જ નામ સ્મરણ થયા કરે, સ્વાભાવિક છે અંત સમયે માણસની જે કઈ રુચિ હોય, જ્યાં અગાડી એની એનું મન ચોટી ગયું હોય ને ત્યાંથી ઉખડે. જેમ સીડી એકની એક જગ્યાએ ચોટી જાય અને એક જ શબ્દ બોલ્યા કરે, એક જ શબ્દ બોલ્યા કરે, એમ મન લક્ષ એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું, ચોટી ગયું. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ બોલ્યા જ કરતા એમ રામ રામ કહે, રામ. બસ આ રામ પ્રેમી માત્ર રામ રામનું જ રટણ કરી રહ્યા છે, અન્ય કઈ જ સૂઝતું નથી. ક્યાં છે લાવ, કુની કહા, ફરી પાછા કહે છે કે રામ લક્ષ્મણ સીતાજી ક્યાં. માત્ર એક જ પ્રશ્ન છે જીવનનો, બીજો કોઈ સમસ્યા નથી, કોઈ પ્રશ્ન નથી, મારો રામ દેખીશ.
દેખી સત્ય જય જીવ કહી, દંડ પ્રણામ.
આ વલોપાત, આ વ્યથા ભગવાન વિયોગની જોઈને સુમંતજી એકવાર તો મૌન ઉભા થયા. જોયું કે મહારાજ અત્યંત વ્યથિત છે, એટલે દેખી સચિવ જોયું અને એમને પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કર્યા અને મહારાજની જય હો એમ કહીને, જય મહારાજ કહીને, દેખી સચિવ જય જીવ કહી વંદન કરીને, કિન પ્રણામ કરીને વિવેકપૂર્વક, ભલે દુખી છે, અવ્યવસ્થિત છે, પણ વ્યવહાર ચુકાતો નથી. ઘણી વાર હોય કે દેખે તો પગે લાગવાનું, નથી જોતા તો આગા પાછળથી, જોવે કે ના જોવે, મારા દશરથજીની જે કોઈ સ્થિતિ હોય એ સ્થિતિમાં પણ વ્યવહાર ન ચૂકાય. સુમંતજી મહામંત્રીના નાતે અને ગંભીર ધીર એક પ્રતિષ્ઠિત જવાબદાર વ્યક્તિ તરીકે, મારા દશરથજીની ગમે તેવી અવસ્થા છે તો પણ જે વ્યવહાર, જેને અંગ્રેજીમાં પ્રોટોકોલ કહીએ, એ ચૂક્યા નથી. વંદન કરી, પ્રણામ કરી અને સૂચન કર્યું, જય હું આવ્યો છું. પોતાની ઉપસ્થિતિની વાત એમ તો એમને તો ન કહી શકાય કે હું આવી ગયો છું, એ અહંકારની વાત. એટલે એ પણ ખૂબ જ વિવેકપૂર્વક વ્યવહારુ રીતે કહ્યું, કહી જયજી પ્રણામ કર્યા, હું આપને પ્રણામ કરું છું. પહેલાના જમાનાની અંદર દરેક પોતાના પિતાનું, પોતાના વંશનું, કુલનું નામ દઈ પછી પોતાનું નામ દઈને વંદન કરે, હું અમુકનો પુત્ર, અમુક વંશ કુળનો આજ્ઞાતીનો, હું આપને પ્રણામ કરું છું. એમ સુમંતજીએ પણ એ જ વ્યવહાર પ્રમાણે કહ્યું, હું આપને પ્રણામ કરું, કહી જયજી. એટલે પ્રણામ કરવાથી ને બોલવાથી ખબર પડી કે સુમંત આવી ગયા છે. હું આવી ગયો છું એ અહંકારનું પ્રતીક, પણ સૌમ્ય ભાવથી પ્રણામ કરીને પોતાની અભિવ્યક્તિ કરી કે આપની સેવામાં હું ઉપસ્થિત છું. સોનાત ઉઠેવું અનુ વ્યાકુલ નૃપતિ, બસ અવાજ સાંભળ્યો, જેની રાહ જોઈને બેઠા હતા, જેની રાહ જોઈ બેન બેઠા ને, એનો અવાજ સાંભળવા માટે કાન છેક ઝાંપે પહોંચી ગયેલો હોય, દરવાજે પહોંચી ગયો હોય, એ પેલાનો જ અવાજ છે, આવી ગયો. એમ મહારાજ દશરથજીના કાન સુમંતજીના આવવાના એમના અવાજની રાહ જોઈને દૂર સુધી બેઠે. એ વ્યાકુલ મહારાજ દશરથજી સુનત ઉઠેવું વ્યાકુલ, વ્યાકુલ થઈ, એ સુમંત આવી ગયા તમે, એમ હફાળો માણસ બેઠો થઈ જાય. કંઈક જેને જેના માટેની આતુરતા હોય, જેના માટે રાહ જોવાતી હોય વિચારથી મનથી, અને આવી ગયા, વ્યાકુલ ઉઠેવું, વ્યાકુલ થઈને બેઠા થયા, ત્યાં સુધી તો ઊભા થઈ શકાય. અવસ્થા પણ છે, વિયોગ પણ છે, અને દર્દ ભેગા થયેલાને કારણે મારા દશરથજી ભૂમિ ઉપર પડ્યા પછી ઊભા થઈ શક્યા, પણ સુમંતજીનો અવાજ સાંભળ્યો એટલે એક બળ મળી ગયું, મારા રામનો સમાચાર કંઈક સંદેશો લઈને આવ્યા છે. સુમંત કહીને વ્યાકુલ અવસ્થાની અંદર બેઠા થઈ જઈને, સુમંત મારો રામ ક્યાં, અંદરની વ્યથા એના શબ્દોમાં ઠલવાય. કહો સુમંત, સુમંત કહો, કહો 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 સુમંત, કહા રામ, મારો પહેલો પ્રશ્ન છે, એનો ઉત્તર, જેની આતુરતા છે એનો પ્રશ્ન અને પ્રશ્નના ઉત્તર માટેની રાહ જોતા છે. એક પિતા તરીકે નહીં, એક રામ સ્નેહી તરીકે ભગવત ભક્ત તરીકે. કારણ જયારે મનુ શત્રુભાઈ તપ કર્યા ને ત્યારે સ્પષ્ટ માગી લીધું હતું, તમારા વિયોગમાં હું ક્યાંય જીવી ન શકું, તમારા વગર રહી નહીં શકું. લોકો ભલે મને ગાંડો કે મૂર્ખ કે, તો પણ તમારા વગર મારું જીવન શક્ય ન. એ જે મહારાજ મનુ મહારાજે જે વરદાન માંગેલું ભગવાનની પાસેથી કે મારી મારી આપના ચરણોમાં મારી પ્રીતિ હંમેશની બની રહે, ક્યારે તૂટે, બસ એ માંગેલું છે, એ જ અહીંયા આગાડી વ્યક્ત થઈ રહ્યું છે, ભગવાને આપ્યું છે. કહો સુમંત, સુમંત કહો, કહ રામ ક્યાં છે, રામ ક્યાં છે, બસ એક જ આતુરતા છે, એક જ મનની અંદર વિચાર છે, અને એક જ કોઈ માણસ વારંવાર પૂછપૂછ કરે, એકની એક જ વાત પૂછ્યા કરે, એકની એક વાત પૂછ્યા કરે, જોવાની આવોને કંટાળો આવે, ગુસ્સો આવે કે શું એકની એક વાત પૂછપૂછ કરો છો. પણ જે વિવેકી છે, જેને પિતૃ સેવાનો ભાવ છે, એ કોઈ દિવસ આવું ઘરજું નહીં કરે મા બાપ. હા બા, હા હા પિતા, બહુ ખૂબ હળવાશ. સુમંતજી પણ એવા જ સદભાવપૂર્વક રામ રામ કહ રામ કહ રામ લખન વૈદેહી આટલી વાર પૂછ્યું, છતાંય ફરી પાછું પૂછ્યું છે. કહું કહ સુમંત કહ રામ, આ ત્રીજી ચોથી વખત પૂછ્યું, મળ્યા એટલામાં તો કેટલી વ્યથા હશે. અને છતાંય સુમંતજીએ એક શબ્દ એવો વાંકો નથી બોલ્યા કે જેનાથી કંઈક માણસને માણસનો વિવેક ચુકાય. ખૂબ જ ધીરજપૂર્વક હિંમતપૂર્વક શાંતિથી સુમંતજી જવાબ આપવા માટે તૈયાર છે.